समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 390 थी 404 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथाओ उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना अंशो आपणे करी रह्या छीए। तो प्रवचन रत्नाकर भाग 10मो पाना नंबर 192 चौथा पेरेग्राफ में आवे कहे छे कि ज्ञान ज धर्म अधर्म अर्थात पुण्य पाप छे। टीका में आ वात आवी। गुरुदेव कहे छे जुओ पुण्य पाप एनी पर्याय में थाय छे, एनी एटले जीवनी पर्याय में थाय छे, माटे एने आत्मा कहो छे। પણ તે ઉત્પન્ન કઈ રીતે થાય છે? ઉત્પન્ન તો એ વિભ્રમને કારણે થાય છે, વિભ્રમ તેની ઉત્પત્તિનું મૂળ છે। તે ભલે જીવની પર્યાયમાં થાય પણ એ જીવના ગુણને કારણે થાય છે એમ બિલકુલ નથી। શુભાશુભ ભાવ થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, માટે અહીંયા આ ગાથામાં એને અપેક્ષાથી આત્મા કહ્યો, પણ એ કઈ જીવના ગુણને કારણે થતા નથી, એનું થવાનું કારણ તો વિભ્રમ છે, એની ઉત્પત્તિનું મૂળ વિભ્રમ છે। એ પરસત્તાવલંબી ભાવ છે અને એ ભાવ બંધનું કારણ છે, એટલે એ ભાવ બંધરૂપ છે, એથી બંધ પડે છે। આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી જ્ઞાન જ ધર્મ અધર્મ છે એમ કેમ કહ્યું? જો એ પરસત્તાવલંબી ભાવ છે અને એની ઉત્પત્તિનું કારણ વિભ્રમ છે અને એને કારણે બંધ જ પડે છે અને એ આત્માના કોઈ ગુણને કારણે નથી થતા, તો પછી એવા ધર્મ અધર્મ એટલે શુભ અશુભ ભાવ ને જ્ઞાન છે એમ કેમ કહ્યું? જ્ઞાન કહો કે આત્મા કહો, તો એને જ્ઞાન છે એમ કેમ કહ્યું? એ આત્મા છે એમ કેમ કહ્યું? ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ અહીં તો સ્વના દ્રવ્ય ગુણ પર્યાય સ્વકીય છે, એટલે પરથી ભિન્ન છે। સ્વના દ્રવ્ય ગુણ પર્યાય સ્વકીય છે એટલે પરથી ભિન્ન છે, અને પર નથી એમ અહીંયા સમજાવવું છે, સિદ્ધ કરવું છે। સ્વના દ્રવ્ય ગુણ અને પર્યાય એ પર નથી એમ અહીંયા તો સમજાવવું છે। પર દ્રવ્યો અને પર દ્રવ્યના ભાવથી આ જુદા છે, તેથી જીવની પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે તેને અહીં આત્મા કહ્યો છે। પોતાની પર્યાય તે પોતે એવી શૈલીથી અહીં વાત કરવામાં આવી છે, તેથી સમ્યક દર્શન સંયમ અંગપૂર્વ સૂત્રની નિર્મળ પર્યાય અને આ શુભ અશુભ ભાવ એટલે ધર્મ અધર્મની વિભાવરૂપ મલિન પર્યાય એ બધાને અહીંયા આત્મા કહ્યો છે। જ્ઞાન જ ધર્મ અધર્મ છે, પુણ્ય પાપના ભાવ તે અશુદ્ધ પર્યાયો જીવની છે। મોક્ષ માર્ગ પ્રકાશકમાં શુદ્ધ તથા અશુદ્ધ બંને પ્રકારની પર્યાયોના સમૂહને આત્મા એમ કહ્યું છે. આગળ 193 પાના ઉપર કહે છે કે જુઓ, અશુદ્ધતા છે એ પર્યાયમાં છે, એ અંદર દ્રવ્યમાં ઘૂસી ગઈ નથી. અશુદ્ધતા અંદર ગળી ગઈ નથી, ત્યાં તો અશુદ્ધતા પરિણામિક ભાવે થઈ ગઈ છે. સ્વયોક્ષમ ભાવની પર્યાય પણ એક સમયની, બીજે સમયે વ્યય થાય ત્યાં અંદર પારિણામિક ભાવે થઈ જાય. એટલે એ પર્યાય કઈ દ્રવ્ય રૂપ થતી નથી, દ્રવ્યમાં ફેરફાર કરતી નથી, એ પર્યાય તો વિલીન થઈ જાય છે. એટલે એ અશુદ્ધ પર્યાય છે એ વિલીન થાય અને એની અશુદ્ધતા આત્માને વિશે રહી જાય એવું તો કાંઈ બનતું નથી. અનંતકાળમાં આ જીવે અનંત અશુદ્ધ પર્યાયો કરી છે, પણ એમાંની કોઈ પણ પર્યાયની અશુદ્ધતા ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપી નથી, ત્રિકાળી દ્રવ્યની અંદર ઘૂસી ગઈ નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના સ્વરૂપને એને મલિન કર્યું નથી. અશુદ્ધતા એ પારિણામિક ભાવે થઈ જાય છે. ગુરુદેવ શું કહે છે કે ત્યાં અંદર એ પારિણામિક ભાવે થઈ જાય છે, એ વ્યય થઈ જાય છે. એટલે આ બધી પર્યાયો છે એ નાશવંત છે, એ એક સમયની છે. સ્વરૂપક્ષમ ભાવની પર્યાય પણ એક સમયની, બીજે સમયે વ્યય થાય અને ત્યાં અંદર પારિણામિક ભાવે થઈ જાય છે. હવે અશુદ્ધ પર્યાયને આપણે આ ને ગણીએ જ નહીં, આ અશુદ્ધ પર્યાયો આટલી છે એને આપણે ગણીએ જ નહીં, એને સર્વદા કાઢી નાખીએ કે એ પર્યાયો છે જ નહીં અથવા હતી જ નહીં, તો પછી આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહીં થાય. જો આ વાક્યને સમજવા જેવું છે, આ જીવ અનંતકાળથી છે, અનંતકાળથી અત્યાર સુધીમાં સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધીમાં એને જે પર્યાય કરી, એની જે પર્યાય થઈ, એ બધી અશુદ્ધ પર્યાય થઈ, મલિન પર્યાય થઈ, એને શુદ્ધ પર્યાય તો હજી થઈ જ નથી. સમ્યક દર્શન થયા પછી પણ ક્યારેક જ શુદ્ધ પર્યાય નિર્મળ પરિણામ થાય છે, ચોથા ગુણસ્થાને તો એવું છે, પણ હજી સમ્યક દર્શન જ નથી થયું, ચોથા ગુણસ્થાનની દશા જ નથી આવી, છતાંય આ જીવ જેની આદિ નથી એટલે અનાદિથી છે, તો એ અનંતકાળથી જીવ છે. અને અનાદિથી જીવ છે તો જીવની પર્યાય પણ અનાદિથી કેટલી પર્યાયો થવી જોઈએ, એટલે અનંત પર્યાયો હોવી જોઈએ. તો ભી અનંત પર્યાય જે થઈ એ બધી અશુદ્ધ પર્યાય થઈ, શુભાશુભ ભાવરૂપ એની પર્યાય થઈ, એ બધી અવસ્થાઓ થઈ જે શુદ્ધ દશા નથી. જે ગતિ થઈ એ પણ એની પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, સહજ ગતિ નથી, પણ એ બધું જે થયું તો ખરું ને. આ આત્મા અનાદિથી છે અને અનંતકાળથી એ સંસાર અવસ્થામાં રહ્યો છે, તો એની કેટલી પર્યાયો થઈ, અનંત પર્યાય થઈ, અને એ બધી જ અશુદ્ધ. તો હવે એ અશુદ્ધ પર્યાયને જો આપણે ગણીએ નહીં, એ અશુદ્ધ પર્યાયને આપણે એમ માની લઈએ કે થઈ જ નથી, આત્માની નથી એટલે માટે છે જ નહીં, જો એમ કહી દઈએ તો પછી આત્મા જ સિદ્ધ નથી થતો. કેમ કે આત્મા પર્યાય વિનાનો તો હોય નહીં. પર્યાય વિનાનો આત્મા અનંતકાળથી રહ્યો છે, પર્યાય વિનાનો આત્મા હતો એમ તો હોય નહીં, એની કોઈ એક પર્યાય તો હોય ને. સંસાર અવસ્થાનો નાશ થયા પછીથી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે, તો એ સિદ્ધની પર્યાય છે. તો આત્માની સિદ્ધિની પર્યાય નથી થઈ ત્યાં સુધી જે પર્યાય થઈ એ પર્યાય હતી કે નહીં, એનું અસ્તિત્વ હતું ને, દરેક સમયે સમયે કોઈ ને કોઈ પર્યાય અશુદ્ધ પર્યાય હતી ને. એટલે હવે એ અશુદ્ધ પર્યાયને સર્વથા કાઢી નાખો તો પછી આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહીં થાય. એ ભૂતકાળમાં હતો, અત્યારે વર્તમાનમાં છે, આ બધું સિદ્ધ જ નહીં થાય. જ્યાં સુધી એની નિર્મળ પર્યાય ન થાય ત્યાં સુધી એની પર્યાય હતી એનો સ્વીકાર કરવો જ પડે અને નિર્મળ પરિણામ નથી થયા, શુદ્ધ પર્યાય નથી થઈ, તો એ બધી જ પર્યાય અશુદ્ધ હતી. એટલે અશુદ્ધ પર્યાય એ પણ આત્માનું રૂપ છે, પણ એ એના ગુણને કારણે નથી. એવું રૂપ એ આત્માનું એવું રૂપ એ એના ગુણને કારણે નથી. એ અનંત કાળ સુધી પછી ટકીને એક સરખું રહે એવું પણ નથી. એ બદલાતું છે, એ દરેક સમયે બદલાતું છે. એ સંસાર અવસ્થા છે, દુઃખની અવસ્થા છે. પણ પછી જે દશા થાય, જે પંચમ ગતિ થાય, સિદ્ધની અવસ્થા થાય, એ દશા, એ ગતિ, એ પર્યાય શાશ્વત પર્યાય છે. પછી એવી ને એવી નિર્મળ પર્યાય થયા કરે છે, એ સુખની અવસ્થા છે. પછી અનંત કાળ સુધી એમાં બીજો કાંઈ ફેરફાર થતો નથી, એ નિર્મળ પરિણામ થાય છે અને આત્મા પોતે સુખ શાંતિ આનંદમાં હંમેશને માટે રહે છે. એટલે એક તરફ આ અશુદ્ધ પર્યાય છે, અને પછી જ્યારે એ સમ્યક જ્ઞાન પ્રગટ કરીને, પછી કેવળ જ્ઞાન પ્રગટ કરીને, પછી સિદ્ધ થઈને જે પર્યાય કરે છે એ શુદ્ધ પર્યાય છે. એટલે અશુદ્ધ પર્યાય તથા શુદ્ધ પર્યાય એ બંને મળીને એ આત્મા છે એમ પંડિતજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં સમજાવ્યું છે. પહેલી દ્રષ્ટિએ લોકોને વાત ગળે ઉતરે નહીં કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ તે આત્મા એમ કહ્યું તો એ કઈ રીતે બોલે. એક તરફ તો આપણે એમ કહીએ કે આત્મા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, અને પછી સાથે તમે આ અશુદ્ધ પર્યાયને પણ ભેળવી દો છો. પણ ભાઈ, પર્યાય વિનાનો આત્મા હોય નહીં. એટલે આત્માની જયારે વાત કરીએ છીએ, જ્ઞાનની મુખ્યતાથી વાત કરીએ, તો આત્મા એટલે દ્રવ્ય ગુણ પર્યાય, અને પછી પર્યાય એટલે શુદ્ધ ને અશુદ્ધ પર્યાયો બધું જ આવી જાય, અને પર્યાયના ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ બધું જ અંદર આવી જાય. દ્રષ્ટિના વિષયની વાત કરવી હોય ત્યારે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે ધ્રુવ જે બદલાતું નથી એને દર્શાવવામાં આવે, અને એ વખતે એને દર્શાવીએ ત્યારે એ પર્યાયથી જુદું છે. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા એ પર્યાયથી જુદો છે, નિર્મળ પર્યાયથી પણ જુદો એમ સમજાવવામાં આવે અને એનું લક્ષ્ય કરાવવામાં આવે. પણ અહીંયા વાત જુદી છે, પરદ્રવ્યોથી આત્માને જુદો પાડવો છે. એટલે અહીંયા જે વાત કરી એમાં પર્યાયને સાથે લીધી છે. એટલે આત્મા એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય, અને પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારની પર્યાય આવી જાય છે. એટલે પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા કહ્યું છે, અને ગુરુદેવે આ વાત આપણને અહીંયા સમજાવી કે ભાઈ એ બધી પર્યાયો છે, એ અશુદ્ધ પર્યાયો છે, પણ એની અશુદ્ધતા અંદર ગરી ગઈ નથી. એટલે કે અંદર એટલે નિર્મળ શુદ્ધ સ્વરૂપો જે દ્રવ્ય, એની અંદર એ અશુદ્ધતા પહોંચી નથી. અશુદ્ધતા એ પારિણામિક ભાવ રૂપે થઈ જાય છે, એટલે એ તો વ્યય પામે છે. એક સમય માત્ર રહે છે અને બીજા સમયે એનો વ્યય થાય છે, એવું અનાદિથી ચાલ્યું આવે છે. અશુદ્ધતાનું માપ પણ એક સરખું રહેતું નથી, દરેક સમયે એ અશુદ્ધતા જુદા જુદા પ્રમાણમાં છે. અશુદ્ધતા જ છે, બધી જ અશુદ્ધતા છે, અનાદિથી બધી અશુદ્ધતા છે, પણ એ દરેક સમયના એના ભાવ, એમાં શુભ અને અશુભ ભાવનું પ્રમાણ પણ એક સરખું નથી. એટલે અશુદ્ધિ છે એ પણ બદલાતી રહે છે, ક્યારેક વધારે અશુદ્ધિ છે, ક્યારેક ઓછી અશુદ્ધિ છે, પણ એને શુદ્ધ દશા તો પ્રાપ્ત કરી જ નથી. અનાદિથી અત્યાર સુધી જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી અને પૂર્ણપણે શુદ્ધ દશા થઈ નથી, ત્યાં સુધીનો વિચાર કરીએ તો આ બધી પર્યાયો છે એને આપણે કાઢી નાખીએ એમ નહીં ચાલે. જો એને કાઢી નાખવામાં આવે તો આ અનંત કાળથી જ્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં અને સિદ્ધિની પર્યાય થાય નહીં, તે બધો સમય આત્મા પર્યાય વિનાનો થઈ જાય, અને એમ તો હોય નહીં, આત્મા પર્યાય વિનાનો તો હોય નહીં. એટલે ગુરુદેવે અહીંયા એક વાક્યમાં સમજાવ્યું કે ભાઈ હવે અશુદ્ધ પર્યાયને સર્વથા કાઢી નાખો તો પછી આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહીં થાય. બહુ સરસ વાક્ય છે, ઊંડાણ ઘણું ભરેલું છે. અને એના દ્વારા તો આપણને ખ્યાલ આવે છે કે અનંતકાળથી મારી આવી અશુદ્ધ પર્યાયો થઈ, આટલી બધી અશુદ્ધિ અનંતકાળથી ચાલી આવે છે, હું દ્રવ્યથી શુદ્ધ છું છતાં પણ આટલી અનંતકાળથી અશુદ્ધ પર્યાયો થઈ રહી છે, તો મારે કાંઈક પાછા વળીને જોવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે આવું શા માટે. મારું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું પણ શુદ્ધ સ્વરૂપ છે, દ્રવ્ય અપેક્ષાએ એમનું સ્વરૂપ અને મારું સ્વરૂપ શુદ્ધ છે, તે છતાંય એમને શુદ્ધ પર્યાયો થયા કરે છે અને મને આ અશુદ્ધ પર્યાયો અનાદિથી થઈ રહી છે, આવું શા માટે એમ કરીને જીવ વિચારતો થઈ જાય. જો એ અશુદ્ધ પર્યાયોનો સ્વીકાર કરે છે તો એમાંથી પણ એને વિચારણા જાગે છે. કૃપાળુદેવે કહ્યું છે ને કે ભાઈ તું કર વિચારતો પામ, એ અમસ્તુ નથી કહ્યું, તું વિચારતો કર કે આ આટલી અનંતકાળથી અશુદ્ધ પર્યાયો થઈ અને સિદ્ધ ભગવાનને શુદ્ધ પર્યાયો જ થાય છે અને દ્રવ્ય અપેક્ષાએ તો એમનું દ્રવ્ય અને તારું દ્રવ્ય એમાં કાંઈ ફેર નથી, તો પછી આમ કેમ? જો આમ વિચાર કરવા જાય તો પણ જીવ તરત પાછો વળી જાય. વર્તમાન પર્યાયની અંદર અને ભૂતકાળની પર્યાયની અંદર જે મલિનતા હતી એનો વિચાર કરી અને જીવ પાછો વળે છે. સિદ્ધ ભગવાને કેવી રીતે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું, એમની કેવી રીતે નિર્મળ પર્યાયો થાય છે, એનું મૂળ કારણ શું, એમણે કેવો પુરુષાર્થ કર્યો, એ બધા તરફ હવે એ દોરવાય છે, એ તરફ એનું લક્ષ્ય જાય છે, એમાં હવે એને રૂચિ થાય છે. એટલે એક વાક્યમાં તો ઘણી વાત કરી દીધી કે ભાઈ તું અનાદિથી છો અને અનાદિથી આવી અશુદ્ધ પર્યાયો થઈ રહી છે, એ આત્માની જ છે, જીવની જ છે. આગળ કહે છે કે સાધકને પણ અસંખ્ય સમય સુધી સાત આઠ ભવ કરે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા રહે છે. સાધકને, સાધક કોને કહેવાય? જેને સમ્યક દર્શન થયું છે અને જે પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે એને સાધક કહ્યો છે. સાધકને પણ અસંખ્ય સમય સુધી, અને એ અસંખ્ય સમયને સમજાવતા કહે છે કે સાત આઠ ભવ કરે ત્યાં સુધી. જુઓ ને, મહાવીર સ્વામી ભગવાનના ભવનો વિચાર કરીએ તો દસમા ભવમાં સિંહના ભવમાં કેવળ જ્ઞાન થવાનું છે એ વાત નક્કી થઈ ગઈ. એટલે કે સિંહના ભવમાં એમને સમ્યક દર્શન થયું અને સમ્યક દર્શન થયું છે એટલે પછી એ કેવળ જ્ઞાન તો પ્રગટ કરવાના જ છે. તો દસમા ભવમાં જયારે સમ્યક દર્શન થયું ત્યાર પછીથી બીજા કેટલા બધા ભવ થયા, દેવ મનુષ્ય, દેવ મનુષ્ય, દેવ મનુષ્ય એમ ભવ થયા. એટલે એટલા ભવ સુધી સમ્યક દર્શન થયા પછીથી, સમ્યક દર્શન થયા પછીથી એમની જે દશા હોય છે એ દશા સાધક દશા હોય છે, તો એમને પણ એટલા ભવ થયા. એટલે ગુરુદેવ આ વાત કરે છે કે ભાઈ સાત આઠ ભવ કરે. ગોપાળુદેવે પણ કહ્યું છે કે સમ્યક દર્શન થયા પછીથી વધુમાં વધુ પંદર ભવે મોક્ષે જાય, એટલે એને આઠ અને સાત ભવ એમ થાય. પંદરમે ભવે મોક્ષે જાય તો પંદરમો ભવ મનુષ્યનો હોય તો આઠ ભવ વધારેમાં વધારે મનુષ્યના થઈ શકે તો એ મનુષ્યના હોય અને વચ્ચે દેવના ભાવ સાત થઈ જાય, આવું બને. મનુષ્યના ભાવમાં જો એને સમ્યક દર્શન થયું છે અને પછી એ સમ્યક દર્શન પછી એ દેવ થાય તો ચોથું ગુણસ્થાન જ હોય, પુરુષાર્થ પછી આગળ ત્યાં થઈ શકતો નથી. અને પછી પાછો મનુષ્ય થાય એટલે પાછો પુરુષાર્થ ઉપાડે છે, મુનિ થાય, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા પણ આવે, પણ ન થાય કેવળ જ્ઞાન, શ્રેણી ન ચડે એટલે ફરી પાછો એ દેવ થાય, અને દેવ થાય એટલે પાછું ચોથું ગુણસ્થાન આવી જાય જ્યાં ચારિત્રનો પુરુષાર્થ ઉપડતો નથી, એટલે ફરી પાછો એ આયુષ્ય ભોગવી અને મનુષ્ય થાય. મનુષ્ય થાય એટલે જન્મથી જે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય, ફરી પાછો પુરુષાર્થ તો ઉપાડવાનો જ છે, પાછો મુનિ થાય, સાતમા ગુણસ્થાન સુધી પહોંચે અને શ્રેણી ન ચડે તો ફરી પાછો આયુષ્ય પૂરું થતા એ દેવ થાય, આમ એને એ રીતે સાત આઠ ભવ પણ થઈ જાય. તો એ દરમિયાનમાં જેટલો સમય માટે પોતાના સ્વરૂપને વિશે રહે છે એટલા સમય પૂરતી જ એને શુદ્ધ પર્યાય થાય છે. બાકીના બધા સમયમાં તો એને શુભ કે અશુભ ભાવ જ થાય છે. એટલે એ બધી પર્યાય છે એ પણ અસંખ્ય પર્યાય છે. એટલે અસંખ્યાત સમય સુધી એને પણ એવા અશુદ્ધ પરિણામ થાય છે, શુભ અથવા અશુભ પરિણામ થાય છે. એ વાત અહીંયા તો સમજાવી છે કે સાધકને પણ અસંખ્ય સમય સુધી સાત આઠ ભવ કરે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા રહે છે. અને આ અશુદ્ધતાને અહીં આત્મા કહ્યો છે. હવે બેસે છે ને કે અશુદ્ધતાને કેમ આત્મા કહ્યો છે, કેમ કે એ પર્યાય છે, એ પર્યાયનો તમે સ્વીકાર ન કરો ને કાઢી નાખો તો એ વખતે આત્મા પર્યાય વિનાનો હતો? પ્રશ્ન થાય. એમ તો હોય નહીં, એટલે તમારે એ સ્વીકારવું જ પડે. અહીંયા દ્રષ્ટિનો વિષય સ્વીકારી શુદ્ધ ભગવાન આત્મા કેવો છે એ વાત નથી ચાલતી, એની અહીંયા વાત આપણે નથી કરી રહ્યા. આ ગાથામાં આપણે પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવથી આત્મા એટલે જ્ઞાન જુદું છે એ વાત કરી રહ્યા છીએ. ત્યારે જે જે પર્યાય જીવની થઈ છે એ પર્યાય રૂપે ઉપજતો થતો એ જીવ જ છે, અને એમાં એને શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પર્યાયો થઈ છે, એ પર્યાયો રૂપે ઉપજતો થતો એ જીવ જ છે, એ વાત અહીંયા સિદ્ધ કરી છે. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે અનાદિ શાંત, એટલે જેની આદિ નથી અનાદિથી, અને જેનો અંત છે એટલે સો અંત એટલે શાંત. અનાદિ શાંત અશુદ્ધ પર્યાય, જ્યારથી જીવ છે ત્યારથી એને અશુદ્ધ પર્યાય છે, અને એ અશુદ્ધ પર્યાયનો પછી અંત આવે છે. અને એક વખત અશુદ્ધ પર્યાયનો અંત આવી જાય છે પછી અશુદ્ધ પરિણામ થતા જ નથી. એટલે કે હવે એને કેવળ જ્ઞાન થયું પછી એને અશુદ્ધ પર્યાયનો અંત આવી જાય છે, પછી એને એવા પરિણામ થતા જ નથી. એટલે અનાદિ સ અંત અશુદ્ધ પર્યાય, અને સ આદિ અનંત શુદ્ધ પર્યાય. સાદી અનંત શુદ્ધ પર્યાય, સ આદિ જેની આદિ છે પણ એનો અંત નથી, અનંત છે. આદિ કઈ રીતે કે અશુદ્ધ પર્યાયનો અંત આવે ત્યારથી શુદ્ધ પર્યાયની આદિ છે. એટલે જેની આદિ છે, જેની શરૂઆત છે, અને જેનો અંત નથી, અનંત કાળ સુધી એવી શુદ્ધ પર્યાય થયા જ કરે છે, એવી સાદી અનંત શુદ્ધ પર્યાય. બંનેની વાત લીધી, અશુદ્ધ અને શુદ્ધ પર્યાય. અશુદ્ધ પર્યાય છે તે અનાદિ સ અંત છે, અને શુદ્ધ પર્યાય છે તે સ આદિ અનંત છે. એમ તે બધી શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે આત્મા છે. આ તો સામાન્યપણે આત્માનું સ્વરૂપ જ આવું છે. તેમાં અશુદ્ધતા સર્વથા કાઢી નાખો તો શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે ગુણ અને ગુણોનો સમૂહ તે આત્મા એ કશું સિદ્ધ નહીં થાય. અહીંયા ગુણ કહેતા પર્યાય, એ કશું સિદ્ધ જ નહીં થાય. આ તો ન્યાયથી સમજાય એવું છે ભાઈ. રૂચિ જોઈએ, તત્વને સમજવાની રૂચિ હોય તો બધું સમજાય, શા માટે ન સમજાય? આખું જૈન દર્શન તર્ક દ્વારા સમજી શકાય એવું છે, અને જે તર્ક દ્વારા સમજે છે એ પછી આગળ પ્રયોગ કરે છે તો એ અધ્યાત્મને પ્રગટ કરી શકે છે. પોતાનું નિશ્ચય શુદ્ધ સ્વરૂપ છે એને એ પ્રાપ્ત કરી શકે છે, પર્યાયમાં એને પ્રગટ કરી શકે છે. રુચિ જોઈએ, જ્યાં રસ હોય ત્યાં રુચિ જાગે જ છે. એમાં તમને રસ પડવો જોઈએ તો એને સમજવાની રુચિ થાય. જીવ અનાદિથી શુભાશુભ ભાવ કરતો આવ્યો છે, એ શુભાશુભ ભાવ અનાદિ સ અંત છે. આટલો બધો કાળ અશુદ્ધતા થઈ અને એને તમે માનો જ નહીં તો પછી ગુણ જ સિદ્ધ નહીં થાય અને દ્રવ્ય પણ સિદ્ધ નહીં થાય. ગુણનું અશુદ્ધ પરિણમન થાય તે પણ તેની તત્કાલીન યોગ્યતા છે. હવે તે અશુદ્ધતા થઈ તેને ન માનો તો ત્રિકાળી ગુણ જ સિદ્ધ નહીં થાય, અને તો પછી અનંત ગુણનો સમૂહ તે આત્મા એ સિદ્ધ નહીં થાય. એટલે કે પછી અશુદ્ધ પર્યાયો હતી જ નહીં એમ તમે માની લેશો તો પછી આત્મા પર્યાય વિનાનો હશે, અને આત્મા પર્યાય વિનાનો તો હોય નહીં, એટલે મોટો ઉચવાળો થઈ જાય. એટલે તમારે અશુદ્ધ પર્યાય છે એનો સ્વીકાર કરવો જ રહ્યો, આત્માનું સ્વરૂપ જ છે. સ્વરૂપ એટલે એના ગુણોને કારણે એમ નહીં, એનું રૂપ છે એમ કહીએ. આત્માનું એ રૂપ છે કે એવી પર્યાય થઈ તે સમયની યોગ્યતા હતી, એ તત્કાલીન યોગ્યતા રૂપ એ પર્યાયો થઈ છે, શુભાશુભ ભાવ થયા છે. તે વખતે અશુદ્ધ ઉપાદાન હતું એટલે એ તત્કાલીન યોગ્યતા છે, અશુદ્ધ પરિણમન છે, તે કાળની યોગ્યતા છે, તે વખતની એવી યોગ્યતા છે, એ તત્કાલીન યોગ્યતા છે. તેવી તત્કાલીન યોગ્યતા ને તમારે સ્વીકારવી પડે. એ જીવની જ છે તત્કાલીન યોગ્યતા, બીજા કોઈની નથી, જીવની પોતાની છે. જીવ અનાદિતી છે અને જ્યાં સુધી હજી સંસાર અવસ્થામાં છે તો એ બધી અવસ્થા અને એના દરેક સમયની પર્યાય હતી અને અત્યારે વર્તમાનમાં પણ એક છે, એનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. એ જ જીવ છે. અહીંયા કહે છે કે પ્રત્યેક આત્મા અનંતા સામાન્ય અને અનંતા વિશેષ એમ અનંતા ગુણોનો દરિયો છે. સામાન્ય ગુણ એટલે કે જે બીજા દ્રવ્યમાં પણ છે, અને વિશેષ ગુણ એટલે જે બીજા દ્રવ્યમાં નથી. અસ્તિત્વ આદિ જે છ ગુણ કયા છે ને એ તો ટૂંકમાં સમજાવવા માટે કયા છે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, એ જે છ ગુણ કયા છે એ સામાન્ય છે એમ કહેવામાં આવ્યું છે અને બધા દ્રવ્યોમાં છે એ વાત કરી છે. તો એ છ ગુણ કયા છે એ તો ટૂંકમાં સમજાવવા માટે કયા છે, કેમ કે વાણીમાં બધા ગુણો આવતા નથી. વાણીમાં બધા ગુણો આવતા નથી, બધા ને માટે સંજ્ઞા પણ નથી. પણ એ છ સિવાય સામાન્ય ગુણો પણ અસંખ્ય છે, વિશેષ ગુણો છે અને સામાન્ય ગુણો પણ છે. માત્ર કઈ છ જ સામાન્ય ગુણ છે એમ નથી એમ ગુરુદેવનું કહેવું છે, કેમ કે વાણીમાં બધા ગુણો આવતા નથી. વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ અનંતા ગુણો છે, તેમાં એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમ કે એક જ્ઞાન ગુણ છે, બીજો અસ્તિત્વ ગુણ, તો જ્ઞાન ગુણમાં તે જ્ઞાન ગુણ છે 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 એમ અસ્તિત્વ ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણ છે એમ નહીં, જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણ નથી એમ નહીં, બંને ગુણ જુદા, બંને ગુણ તો જુદા છે, પણ જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એટલે જ્ઞાન ગુણમાં તે છે 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 એમ અસ્તિત્વ ગુણનું રૂપ છે. તથા જ્ઞાન ગુણનું છે પણ એટલે એની હયાતી એ કાંઈ અસ્તિત્વ ગુણના કારણે છે એમ નહીં, પણ જ્ઞાન ગુણ છે 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 એમ અસ્તિત્વ ગુણનું એમાં રૂપ છે. આ જરાક થોડી સૂક્ષ્મ વાત છે, સમજવા જેવી વાત છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન ગુણનું છે પણ એ કાંઈ અસ્તિત્વ ગુણના કારણે છે એમ નહીં, કેમ કે એમ માનીએ તો શું થાય કે એક ગુણ છે તે બીજા ગુણને કારણે છે, એ બીજા ગુણ પર અવલંબિત છે, એના પર આધારિત છે એમ થઈ જાય. એટલે કે એક ગુણ વિના બીજો ગુણ હોય નહીં. જો અસ્તિત્વ ગુણ હોય નહીં તો પછી બીજા કોઈ પણ ગુણ હોઈ શકે નહીં એમ થઈ જાય, એટલે એમ પણ નથી. એટલે એ વાત લીધી છે કે જ્ઞાન ગુણની હયાતી એ કાંઈ અસ્તિત્વ ગુણના કારણે છે એમ નહીં. જ્ઞાન ગુણની હયાતી છે પણ છે એ છે પણ જે છે એમાં જે છે 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 એ અસ્તિત્વ ગુણનું રૂપ છે, અને છે પણ એટલે કે હયાતી જે છે એ કાંઈ અસ્તિત્વ ગુણના કારણે છે એમ નહીં, એમ ગુરુદેવનું સમજાવવું છે. જ્ઞાન ગુણ છે 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 એમ અસ્તિત્વ ગુણનું એમાં રૂપ છે, અને આ પ્રમાણે એક ગુણમાં બીજો ગુણ નથી પણ બીજા ગુણનું રૂપ છે, એમ એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ હોય છે. એક ગુણમાં બીજો ગુણ છે એમ ન સમજવું તથા એક ગુણને કારણે બીજો ગુણ છે એમ પણ ન સમજવું, એ તો તત્વાર સૂત્રમાં સિદ્ધાંત કયો છે કે દ્રવ્ય આશ્રયા નિર્ગુણા ગુણા, દ્રવ્યના આશ્રય ગુણો છે, એક ગુણમાં બીજો ગુણ નથી. દ્રવ્યના આશ્રય ગુણો છે એમ કહ્યું એટલે દ્રવ્ય કાંઈ જુદી વસ્તુ નથી, ગુણોનો સમૂહ તે જ દ્રવ્ય છે. અને ગુણોને સમજાવવા માટે આપણે જુદા પાડીએ છીએ, પણ વસ્તુ તો અખંડ છે, વસ્તુમાં ખંડ નથી. આ રીતે જ્ઞાન ગુણ સહિત અનંતા ગુણ અનાદિ અનંત જીવ દ્રવ્યને આશ્રિત છે. જ્ઞાન ગુણ સહિત અનંતા ગુણ એ અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી જ અને અનંત કાળ સુધી જીવ દ્રવ્યને આશ્રિત છે. જ્ઞાનમાં બીજા કોઈ ગુણો નથી, એક ગુણમાં બીજા કોઈ ગુણો નથી, કોઈ પણ ગુણમાં બીજો કોઈ ગુણ નથી. જો જ્ઞાન ગુણમાં બીજા ગુણ રહે તો તે જ્ઞાન ગુણોના સમુદાય રૂપ ગુણી દ્રવ્ય થઈ જાય. કોઈ પણ ગુણ છે એની અંદર બીજા ગુણો જો રહેતા હોય તો એ ગુણ ગુણી થઈ જાય. જ્ઞાન ગુણની અંદર બીજા ગુણો રહેતા હોય તો જ્ઞાન છે એ ગુણી થઈ જાય, ગુણોનો ધરનારો ગુણી થઈ જાય. એટલે એમ તો છે નહીં. અથવા તો બીજા ગુણોનો અભાવ થતાં દ્રવ્યનો જ અભાવ થઈ જાય, પણ એમ પણ નથી. જ્ઞાનનું અસ્તિત્વ રૂપ એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન હોવું એ એનો પોતાનો એવો સ્વભાવ છે એમ પ્રત્યેક ગુણ માટે સમજવું. એટલે અહીંયા ગુરુદેવે એ સમજાવ્યું કે અસ્તિત્વ ગુણ જ્ઞાન ગુણમાં રહ્યો છે માટે જ્ઞાન ગુણનું અસ્તિત્વ છે એમ પણ ના માનવું, અને અસ્તિત્વ ગુણના કારણે જ્ઞાન ગુણ છે એમ પણ ના માનવું, પણ અસ્તિત્વ ગુણનું રૂપ જ્ઞાન ગુણમાં છે એ જ્ઞાન ગુણનો પોતાનો સ્વભાવ છે એમ પ્રત્યેક ગુણ માટે સમજવું. આ તો સર્વજ્ઞના ભેદની વાત છે, આખું ધીરે ધીરે સમજવી. અહીંયા 194માં પાના ઉપર કહે છે કે અહીં કહે છે આત્માના સંસારીના કોઈ ગુણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વીર્ય સુખ આદિ અનાદિથી અશુદ્ધ પરિણમી રહ્યા છે. અશુદ્ધતા તે સમયની એની યોગ્યતા છે. આ અશુદ્ધતા અનાદિથી છે અને એનો અંત પણ છે, એટલે અનાદિ શાંત છે. હવે આ કાળની જીવમાં થયેલ જે અશુદ્ધતા તે માનો જ નહીં, એટલે કે આ જે સંસારીની અશુદ્ધતા સંસારી અવસ્થામાં એ બધો કાળ ગયો, એ કાળમાં જીવમાં થયેલ જે અશુદ્ધતા થયેલ એટલા માટે કે એ પર્યાયો ઉત્પન્ન થઈ અને વિલીન થઈ ગઈ, એટલે એ અશુદ્ધતાને તમે માનો જ નહીં તો કહે છે કે અનાદિ અનંત ગુણની જ સિદ્ધિ નહીં થાય. અને તો દ્રવ્ય નામ આત્મા પણ સિદ્ધ નહીં થાય, માટે અહીં કહે છે જ્ઞાન જ ધર્મ અધર્મ છે. શુભ અને અશુભ ભાવ જે પર્યાયમાં છે એ આત્મા જ છે. ખૂબ ગંભીર વાત છે ભાઈ, શાંતિથી સમજવા જેવી વાત છે. શુદ્ધ અને અશુદ્ધ પર્યાય એ જીવની જ છે, એ રૂપે જ્ઞાન જ છે, આત્મા જ છે. પણ એ શુભાશુભ ભાવની ઉત્પત્તિનું કારણ છે શું એનો હજી આપણે વિચાર નથી કર્યો, એ વાત હવે પછીથી આવશે. એ વાત પણ આ ગાથાઓમાં સાથે લેવામાં આવી છે. શુભાશુભ ભાવ એ પણ આત્મા છે એટલી જ વાત નથી લીધી, પણ એની ઉત્પત્તિનું કારણ શું એને પણ લેવામાં આવ્યું છે, અને એને છોડીને પોતે શુદ્ધ ભાવે થવું એ વાત પણ આગળ આવશે. એ પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યને અડતી નથી, નિર્મળ પરિણામ છે, પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, અવ્યક્તના બોલમાં આ આવે છે. વળી પ્રવચનસારમાં અલિંગનના છેલ્લા બોલમાં આવે છે કે દ્રવ્ય છે તે ગુણ વિશેષને આલિંગન કરતું નથી. દ્રવ્ય છે તે ગુણ વિશેષને આલિંગન કરતું નથી, ગુણ વિશેષ એટલે પર્યાય. અભેદ વસ્તુ છે તે ભેદને આલિંગન કરતી નથી. અભેદ આત્મા અભેદ છે એ આ ભેદરૂપ પર્યાય છે એને આલિંગન કરતી નથી. દ્રવ્ય છે તે પર્યાય વિશેષને આલિંગન કરતું નથી. આ બધું ત્યાં પણ આવે છે અને ત્યાં તો પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે એટલે એ રીતે વાત ત્યાં બધી કરવામાં આવી છે. અહીંયા એ વાત નથી. એટલે જ્યારે પર્યાયને જીવથી જુદી કરવાની હોય ત્યાં એ અપેક્ષાથી વાત કરવામાં આવે કે પર્યાયને દ્રવ્ય અડતું પણ નથી. અરે કેવળ જ્ઞાનની પર્યાયને પણ દ્રવ્ય અડતું નથી એવી પણ વાત હોય. પણ ત્યાં શું વાત સમજાવવી છે કે દ્રવ્ય પર્યાયથી જુદું છે અને દ્રવ્યને પર્યાયથી જુદું સિદ્ધ કરવું હોય ત્યારે એ રીતે વાત કરવામાં આવે. ત્યાં પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે એટલે એ રીતે વાત કરી છે. દ્રવ્ય પર્યાયમાં અંદર અંદર ભાગ પાડીને વાત કરે ત્યારે એમ કહે કે દ્રવ્ય સામાન્ય વિશેષમાં આવતું નથી. દ્રવ્ય તે સામાન્ય છે અને પર્યાય તે વિશેષ છે. તો દ્રવ્ય એ પર્યાયમાં આવતું નથી અને વિશેષ દ્રવ્ય સામાન્યમાં આવતું નથી. વિશેષ એટલે પર્યાય છે તે દ્રવ્ય સામાન્યમાં આવતા નથી. પરંતુ એ તો ત્યાં દ્રવ્ય અને પર્યાય એને ભેદ પાડી એને સમજાવવું છે કે પર્યાય દ્રવ્યથી જુદી છે એટલે એ અપેક્ષાથી એ વાત ત્યાં એ રીતે કરવામાં આવી હોય. પરંતુ અહીંયા વાત જુદી છે. અહીંયા 390-404 ગાથાની અંદર જે વાત સમજાવવી છે એમાં જુદી અપેક્ષાથી વાત સમજાવવાની છે. અહીંયા તો પર દ્રવ્યથી પોતે જુદો છે, આત્મા જુદો છે, જ્ઞાન જુદું છે એ દર્શાવવું છે એટલે અહીંયા વાત જુદી છે. પરની અપેક્ષાથી વાત કરે ત્યારે દ્રવ્ય અને પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ કહે. દ્રવ્ય અને પર્યાય બંને આત્મા છે, જ્ઞાન છે એમ કહે. એટલે પરની અપેક્ષાથી પર દ્રવ્ય પર એનાથી જુદું છે ત્યારે એમ કહેવામાં આવે કે એ દ્રવ્ય અને પર્યાયનું એક જ અસ્તિત્વ છે. એટલે આવી અનેકાંત સ્વરૂપ વાત જૈન દર્શનમાં આવે છે અને એ જ વિતરાગનો માર્ગ છે. વિતરાગ પરમેશ્વરે પ્રકાશેલો એવો એ માર્ગ છે. એને ખૂબ ગંભીરતાપૂર્વક સમજવો જોઈએ. જે જે અપેક્ષાથી જે જે વાત જ્યાં કરવામાં આવી હોય ત્યાં તે તે અપેક્ષાથી તે વાતને સમજવી જોઈએ. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને. હવે આગળ કહે છે, સમયસારની 73મી ગાથામાં કહ્યું કે વિકારનો સ્વામી પૂદગળ છે. હવે વિકારનો સ્વામી પૂદગળ છે એમ કહ્યું તો ત્યાં શું અપેક્ષા છે કે વિકારને જીવનો સ્વભાવ નથી એમ સમજાવવું છે એટલે ત્યાં એ અપેક્ષાથી વાત કરી હોય. જો અહીંયા જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી કરેલી વાતને ગુરુદેવે લીધી છે અને એ બધી વાતને આપણે લેવાના છીએ એટલા માટે કે આપણને પણ બધું સ્પષ્ટ સમજાઈ જાય. મૂળ ગાથાને તો આપણે સમજાયા, એના અર્થને પણ સમજ્યા, ભાવાર્થ સમજ્યા, ગુરુદેવે બધી સ્પષ્ટતા એમાં તો કરી દીધી છે. પણ આ જુદા જુદા શાસ્ત્રોની જુદી જુદી વાતને આપણે ગુરુદેવ પાસેથી બરાબર સમજવાની જરૂર છે અને એ જ કારણે અહીંયા ગુરુદેવે એ બધી વાતને લીધી છે કે આ બધું જ્યાં સુધી તમે એક સાથે સ્પષ્ટ નહીં સમજો ત્યાં સુધી ગૂંચવાડા મટશે નહીં. એટલે આપણે આ બીજી બધી વાતને સમજીએ છીએ. જુઓ, સમયસારની 73મી ગાથામાં જે વાત કરી છે એને ગુરુદેવ સમજાવતા કહે છે કે ત્યાં એમ કહ્યું કે વિકારનો સ્વામી પૂદગળ છે. વળી ત્યાં 75-76 ગાથામાં કહ્યું કે અંતરંગમાં જે રાગ દ્વેષના ભાવ થાય છે એ પૂદગળ છે. કર્મ નો કર્મ જે બહિરંગ છે એ તો પૂદગળ છે જ, પણ અંદરમાં નિમિત્તના અવલંબને જે દયા દાન આદિના ભાવ થાય તે પૂદગળ છે. ત્યાં એમ કહ્યું કે જે ભાવ થયા, રાગ દ્વેષના ભાવ થયા, શુભાશુભ ભાવ થયા નિમિત્તના અવલંબને, એટલે કે નિમિત્તનું લક્ષ કરીને જે શુભ ભાવ દયાદાનના થયા અથવા તો અશુભ ભાવ થયા હિંસા ચોરી જુઠ્ઠુના, તો એ બધા ભાવ જે છે એ થયા છે જીવને, અને એને કારણે જીવને એવો બંધ પણ પડે છે, છતાંય એ ભાવને ત્યાં એમ કહી દીધું કે એ ભૂતગળના છે, એ ભૂતગળના છે એવી વાત કરી દીધી. એનું કારણ શું? એ દ્વારા ત્યાં એ સમજાવવું છે કે રાગ દ્વેષના ભાવ એ ચૈતન્યનો સ્વભાવ નથી, એટલે કે ચૈતન્ય સ્વભાવમાં એવા શુભાશુભ ભાવનો અભાવ છે. ચૈતન્યનો સ્વભાવ શુભાશુભ ભાવ રૂપે થાય એવો નથી. ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળ એક સરખો છે, એવો ને એવો જ રહે છે, અનંત ગુણનો પિંડ છે, એનું નિર્મળ પરિણમન છે, અને એ માત્ર જાણે છે, બીજું કાંઈ કરતો નથી, એટલે એ કાંઈ વિભાવ ભાવે થતો નથી. એટલે આવા શુભાશુભ ભાવ એ રાગાદી ભાવ છે, એ રાગાદી ભાવ ચૈતન્ય સ્વભાવમાં નથી. એટલે રાગાદી ભાવમાં ચૈતન્ય સ્વભાવનો અભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે એમાં રાગાદી ભાવ નથી, અને એ રાગાદી ભાવમાં એ ચૈતન્યપણાનો અભાવ છે એમ કહી દીધું. એટલે એમને જળ કયા, રાગાદી ભાવમાં ચૈતન્ય સ્વભાવનો અભાવ છે, કેમ કે ચૈતન્ય સ્વભાવ તો માત્ર પોતાના સ્વરૂપને જાણવા વાળો છે, એ સિવાય બીજું કાંઈ કરવા વાળો નથી. તો એવા ચૈતન્ય સ્વભાવનો અભાવ એ બધા રાગ દ્વેષમાં દેખાય છે. રાગ દ્વેષમાં ક્યાંય ચૈતન્ય સ્વભાવ પ્રતિબિંબિત થતો નથી, પ્રતિભાસતો નથી. રાગાદી ભાવમાં ચૈતન્ય સ્વભાવનો અભાવ છે, એટલે એવા રાગાદી ભાવને જળ કયા. અને એ જળનો સ્વામી જળ હોય, ચેતન હોય નહીં, માટે એને ભૂતગળના કહી દીધા. એટલે આખી અપેક્ષા જુદી છે. ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન જ્યારે ચાલતું હોય ત્યારે આ રીતે વાત કરવામાં આવે. પ્રવચનસારની વાત અહીંયા લીધી છે, કહે છે કે જ્યારે પ્રવચનસાર નય અધિકારમાં એમ વાત છે કે શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. નય અધિકારમાં એમ કહ્યું કે શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. શુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા પણ આત્મા, અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા પણ આત્મા. એટલે ત્યાં એ રીતે વાત કરી. આપણને એમ લાગે આ તો વિરોધાભાસ, પણ ભાઈ ત્યાં અપેક્ષા શું છે? ત્યાં એમ સમજાવવું છે કે જીવ પોતે ભૂલ કરી અને શુભાશુભ ભાવે થાય છે, એનામાં કોઈ એવા ગુણ નથી, એનો એવો એ સ્વભાવ નથી કે જેને કારણે એ શુભાશુભ ભાવે થાય. શુભાશુભ ભાવે થાય એવો એનો કાંઈ સ્વભાવ નથી. એ વાત જ્યારે સમજાવવી હોય ત્યારે જુદી રીતે વાત કરવામાં આવે. અને શુભાશુભ ભાવ થાય છે એનો દોષ છે એમ સમજાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ તારું શુદ્ધ સ્વરૂપ જ છે અને તું નિર્મળ સ્વરૂપે નિર્મળ ભાવે રહેવો જોઈતો હતો, એને બદલે પરનું લક્ષ્ય કરીને તું જાતે શુભાશુભ ભાવે થાય છે, કોઈ તને શુભાશુભ ભાવે કરતું નથી. એટલે એ બધા શુભાશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, એ અશુદ્ધ પરિણામો, એનો અધિષ્ઠાતા તું જ છો, તું એને માટે જવાબદાર છો, એ તારી ભૂલ છે, એ તારો દોષ છે. એટલે એમાં પર્યાયને મુખ્ય કરીને એને વિભાવ ભાવથી પાછો વાળવાનું પ્રયોજન છે. જો એ પર્યાયને સ્વીકારશે જ નહીં તો પાછો વળશે જ નહીં. એને દ્રવ્ય અને પર્યાયને જેમ છે તેમ સ્વીકારવાના છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયમાં મલિનતા છે, પણ પર્યાયમાં મલિનતાનું કારણ એ પોતાનો દોષ છે. પોતે પોતાના શુદ્ધ સ્વભાવને સમજીને એનું લક્ષ્ય કરીને રહેતો નથી, એનો દોષ છે, માટે શુભાશુભ ભાવ થાય છે. એટલે બંને વાતને સમજાવવી હોય ત્યારે કોઈ એકને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય. અહીંયા એમ કહ્યું કે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ અધર્મ છે, એટલે પર્યાયને લઈ લીધી અને જે પ્રવચન સારમાં કહ્યું એ જ પ્રમાણે વાત કરી કે શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. એ જ રીતે અહીંયા એ વાત લીધી કે આ બધા જે પરિણામ થાય છે એ પરિણામ સમ્યક દર્શનના પરિણામ હોય, કેવળ જ્ઞાનના પરિણામ થાય છે, કે આ શુભાશુભ ભાવ થાય છે, એ બધી પર્યાય એ પરિણામ એ આત્માના જ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાય કેવી છે ને, અને ક્યાં કઈ અપેક્ષા એ વાત છે એ બરાબર સમજવું જોઈએ. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ પુણ્ય પાપ આદિ વિકારનો સ્વામી પૂદગળ છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એને સમજવું જોઈએ કે ત્યાં કઈ અપેક્ષાથી વાત છે. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ પુણ્ય પાપ આદિ વિકારનો સ્વામી પૂદગળ છે. ખરેખર કઈ એ પૂદગળમાં થતા નથી, છતાં એને પૂદગળ મેં સ્વામી કહી દીધો, કેમ કે જીવ એનો સ્વામી નથી. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ જ છે એ દર્શાવવું છે, એટલે શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ શુભાશુભ ભાવનો સ્વામી જીવ થઈ શકતો નથી, એટલે પછી એ શુભાશુભ ભાવ છે એના સ્વામી તરીકે પૂદગળને કહી દીધો. પણ જ્યારે પર્યાયથી જુએ તો પુણ્ય પાપ આદિ વિકારોનો જીવની પર્યાયમાં સદભાવ તો છે ને, જીવની પર્યાયમાં એ બધી પર્યાયો તો છે ને, એટલે પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો એ પર્યાય કોની, એ પર્યાય કોની થઈ રહી છે, જીવની જ થઈ રહી છે ને. શુભાશુભ ભાવ પુણ્ય પાપ આદિ વિકાર એની પર્યાય એ બધી જીવને છે ને, એનો જીવમાં સદભાવ છે ને. તેથી પર્યાય અપેક્ષા એ આત્મા જ પુણ્ય પાપ છે, પર્યાય અપેક્ષા એ આત્મા જ પુણ્ય પાપ છે. જો વિકારી પર્યાયને કાઢી નાખો તો પછી અનંતી વિકારી પર્યાયનો અભાવ થઈ જશે, કેમ કે જીવ જ્યારથી છે ત્યારથી એને વિકારી પર્યાયો જ થઈ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી એને એમ જ થઈ રહ્યું છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, સિદ્ધની પર્યાય પ્રગટ કરે, પછીથી એને વિકારી પર્યાયનો પૂર્ણપણે અભાવ થઈ જાય છે. એટલે તમે એમ કહો કે ના વિકારી પર્યાયને આપણે નથી ગણવી તો એ વાત નહીં ચાલે. એ વિકારી પર્યાય છે એ પણ જીવની છે, એટલે અનંતી વિકારી પર્યાયનો જો તમે અભાવ કરી નાખો તો પછી આત્મા જ સિદ્ધ નહીં થાય, આખો ત્રિકાળી ગુણ સિદ્ધ નહીં થાય, અને તો પછી શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ એવો આત્મા જ સિદ્ધ નહીં થાય. એટલે બંને પ્રકારની પર્યાયો અને તમારે સ્વીકારવાની છે એ વાત અહીંયા તો કરી છે. જે અશુદ્ધ પર્યાયો થઈ, અશુદ્ધ પર્યાયો થઈ અને એ વિલીન પણ થઈ ગઈ. ગુરુદેવ કહે છે કે જે અશુદ્ધ પર્યાયો ગઈ તે ડૂબકી મારીને અંદર પારિણામિક ભાવે યોગ્યતા રૂપે વિલીન થઈ છે. બહુ સુંદર શબ્દોમાં એનું આખું વર્ણન આપી દીધું કે કઈ રીતે થયું. અશુદ્ધ પર્યાયો ગઈ થઈ, એક સમયની થઈ ને પછી એ ગઈ, એટલે એ ક્યાં ગઈ તો કે તે ડૂબકી મારીને અંદર પારિણામિક ભાવે યોગ્યતા રૂપે વિલીન થઈ ગઈ છે. એ વિલીન થઈ જાય છે. જે ભવિષ્યમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયો થવાની છે તે અંદર યોગ્યતાપણે પડેલી છે, રહેલી છે. બીજી વાત લીધી, જે ભૂતકાળમાં થઈ ગઈ એ પારિણામિક ભાવે એ યોગ્યતા રૂપે વિલીન થઈ ગઈ છે, અને જે ભવિષ્યમાં એવી શુદ્ધ અશુદ્ધ પર્યાયો થવાની છે. સાધકને શુદ્ધ ને અશુદ્ધ બંને પ્રકારની પર્યાયો થાય છે, તો ભવિષ્યમાં સાધકને જે શુદ્ધ અશુદ્ધ પર્યાયો થવાની છે તે અંદરમાં એવી યોગ્યતાપણે પડી છે, રહી છે. એટલે આવી જેમ છે તેમ વસ્તુને યથાર્થ સમજવી પડશે ભાઈ. અહીંયા પાના નંબર 195 પર ઉપરથી કહે છે કે ભગવાન આ તારી લીલા તો જો ભાઈ. કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહીં, એની વાત અહીંયા નથી કરવી, પણ પ્રભુ આ તો તારી લીલા, આ તો તારી લીલા પ્રભુ. અનાદિ વિકારમાં રહ્યો તે તું, અને નિર્વિકારમાં આવ્યો તે તું. અદ્ભુત ચમત્કારી વસ્તુ, એની કેવળ દર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થને આ જીવ કે અજીવ એમ ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકે. જ્યારે તે જ સમયે પ્રગટ કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન ભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમયે કેવળ જ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, એમાં કાંઈ વધઘટ થાય નહીં, એ વધઘટ વિનાનું રહે. દ્રવ્યનો ચૈતન્ય ચમત્કારી સ્વભાવ કોઈ પરમ અદભુત છે. એવું દ્રવ્ય અનંતકાળ સુધી પર્યાય થયા જ કરે, છતાંય એમાં કાંઈ ઘટ પડે નહીં, એમાં કંઈ ફેરફાર થાય નહીં. મલિન પર્યાયને કારણે એ દ્રવ્યમાં કાંઈ વિકાર આવે નહીં, કે એવી નિર્મળ પર્યાયો થાય તો એમાં કાંઈ ઘટ પડે નહીં, કાંઈ ઓછું થાય નહીં. કેવું દ્રવ્ય, એને જ ચૈતન્ય ચમત્કાર કહેવો છે. ગમે તેવી પર્યાયો થાય, ગમે તેવા સંયોગો એની આસપાસમાં આવે, તે છતાંય એ ચમત્કારી વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. અદભુત વાત છે. એ વાત ચૈતન્ય ચમત્કારને તે હજી દ્રષ્ટિમાં લીધો નહીં ભાઈ. અનાદિથી તું એનું લક્ષ કર્યા વિના માત્ર બારમાં અને બારમાં જ રહ્યો, પર્યાયના લક્ષે જ રહ્યો. હવે પાછો વળો. ગુરુદેવનો કહેવાનો આશય એ છે ભાઈ, આવા ચૈતન્ય ચમત્કારી દ્રવ્યને જાણ્યા વિના તું અનાદિથી ભટકી રહ્યો છે ભાઈ, તું હવે પાછો વળ. એવા ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્માને તું જાણ અને એનો અનુભવ કર. એ સહજ છે, એ શક્ય છે. એ ભગવાન આત્મા એ અનુભવમાં આવે એવો જ છે. એ કાંઈ ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી ભાઈ. એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો જ છે. સમયસારની શરૂઆત કરતા જ અવરૂત ચંદ્રાચાર્ય ભગવાને પહેલા જ કળશમાં એ વાત કરી દીધી. નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છીદે. અનુભવાય એવો છે, અનુભવમાં આવે એવો છે. એ અનુભવ ગમ્ય છે, બીજી કોઈ રીતે એ ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. એવા ભગવાન આત્માને, એવા ચૈતન્ય ચમત્કારી તારા દ્રવ્યને તે જાણ્યું નથી. એની લીલા અપરંપાર છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ અનાદિથી તું વિકારમાં રહ્યો તે તું, અને નિર્વિકારમાં આવ્યો તો તે તું. અદભુત ચમત્કારી વસ્તુ બાબુ. અને પછી તો એની પર્યાયની વાત કરી, એમાં તો કેવળ દર્શનની પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાયના સામર્થ્યની વાત કરી ગુરુદેવે, કે એની કેવળ દર્શનની એક સમયની પર્યાય આખા લોક અને અલોકના પદાર્થોને, અલોકમાં તો અલોકાકાશ જ છે અને લોકાકાશની અંદર આ બધા પદાર્થો છ પ્રકારના દ્રવ્યો છે, એ બધાને લોકાલોકના પદાર્થને કેવળ દર્શનની એક સમયની પર્યાય એમાં ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકે એને પ્રતિભાસ થાય કે આ એવું પ્રતિભાસ થાય છે. એમાં પોતે આ હું એમ પણ એને પ્રતિભાસ થાય છે, અને પોતે આ હું એનાથી આ બધું જુદું એમ આખો પ્રતિભાસ થઈ જાય છે. અને તે જ સમયે કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન 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 કરીને જાણે. ભિન્ન ભિન્ન કરવું પડે એમ નહીં, એને ભિન્ન ભિન્ન બધું જ જણાય. બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં જણાય. એવી કેવળ જ્ઞાનની પર્યાય છે, ભિન્ન ભિન્ન જણાય. અને આવી પર્યાયો તો અનંત કાળ પર્યંત થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, છતાંય દ્રવ્ય તો એવું ને એવું જ રહી જાય. એવો ચૈતન્ય ચમત્કાર છે, એવો ચૈતન્ય ચમત્કાર ભાઈ તું છો એમ ગુરુદેવનું કહેવું છે. અને એ પુરુષાર્થ કરી અને એને તારે પામવાનું છે. આગળ કહે છે કે આવો જ જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદભુત અલૌકિક છે. તેનો પાર સમ્યક જ્ઞાન જ પામી શકે. ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવી છે. અને એવો સર્વજ્ઞ સ્વભાવ છે એ જ્યારે પ્રગટ થાય છે તો એ સર્વજ્ઞ સ્વભાવ રૂપ જે થયા છે એવા પરમાત્માની દશાને એમના જ્ઞાનને કે કેવળ જ્ઞાનની પર્યાયને સમજવી એ કાંઈ સહેલી વાત નથી. મિથ્યા દ્રષ્ટિને એનો અણસાર પણ ના આવે. સમ્યક દ્રષ્ટિને જ એ ખ્યાલ આવે, કેમ કે એને અંશે અનુભવ કર્યો છે એટલે એ સમ્યક દ્રષ્ટિ છે, એ જ એનો પાર પામી શકે. શું કહે છે કે સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદભુત અલૌકિક છે, તેનો પાર સમ્યક જ્ઞાન જ પામી શકે. કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિછેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુત જ્ઞાનની પર્યાય પણ કેવળી જ છે. પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે. સમ્યક દર્શન થયું છે એ શ્રુત જ્ઞાન દ્વારા આ જાણે છે. અને કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ આત્મપ્રદેશો દ્વારા એમ જ્ઞાન કરે છે. શ્રુત જ્ઞાની એ અંશે જાણે છે, પણ એ અંશ ઉપરથી એને આખી વસ્તુનો ખ્યાલ આવે છે એટલે એને પરોક્ષ કહ્યું છે. વેદનની અપેક્ષાએ પરોક્ષ નથી, અહીંયા જ્ઞાનની અપેક્ષાએ વાત ચાલે છે. જ્ઞાનની તારતમ્યતાની અપેક્ષાએ સમ્યક દર્શન સંકિત છે, અને એ જ્ઞાન છે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તો એમાં સમ્યક જ્ઞાન છે એ પરોક્ષ છે. પરોક્ષ એટલા માટે છે, આપણે અગાઉ પણ એ વાત સમજાવી હતી એ રીતે, કે એને અંશે અનુભવ થયો છે અને આખું અંશે અનુભવ ઉપરથી એ જાણે છે. જેમ કે બીજ જોતા આખો ચંદ્ર આવો હશે એ આપણને એમાં ખ્યાલ આવી જાય છે. આખો ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર જોયો નથી, પણ બીજ જોઈએ તો પણ આખો આકાર આપણને એમાં ખ્યાલમાં આવી જાય છે. એટલે પરોક્ષપણું કઈ રીતે છે, તો કે પૂર્ણ જોયું નથી તો પૂર્ણતાના જ્ઞાન માટે એ પરોક્ષ પણ થયું. પ્રત્યક્ષ કેટલું જોયું, અંશ, એનો અંશ જ જોયો. બીજ જેટલો ભાગ તો આપણે સ્પષ્ટ પ્રત્યક્ષ જોયો, પણ બાકીના ભાગનું અનુમાન થયું. અનુમાન કઈ રીતે થયું છે, કે એ ભાગ જોયો છે અને અનુમાન થયું છે, એટલે એને પરોક્ષ કહેવાય. એ રીતે સમ્યક દ્રષ્ટિને જે જ્ઞાન થયું છે, અંશે જે આત્માના જ્ઞાનનો અનુભવ થયો છે, એ દ્વારા પૂર્ણ જ્ઞાન કેવું હોય એ એને સમજાઈ જાય છે, એટલે એને પરોક્ષ કહ્યું. જો અહીંયા જ્ઞાનની વાત ચાલે છે, એટલે કેવળ જ્ઞાનની અપેક્ષાએ સમ્યક દર્શન પરોક્ષ છે. પણ એમ નથી કે એમાં અનુભવ નથી, એમાં વેદન નથી આવ્યું, એમ નથી. વેદનની અપેક્ષાએ જોઈએ તો એ વેદન સમ્યક દ્રષ્ટિનું છે. જેવું વેદન છે એવું જ વેદન એ ગમે તે પર્યાયમાં સમ્યક દર્શન થયું હોય તો હોય છે. એટલે તિર્યંતનું સમ્યક દર્શન વેદનની અપેક્ષાએ જોઈએ તો એને પણ આનંદનો અનુભવ છે. મનુષ્યને સમ્યક દર્શન થયું છે તો એને પણ આનંદનો અનુભવ છે. અને મુનિને સાતમા ગુણસ્થાનની દશામાં છે એને પણ એવો જ આનંદનો અનુભવ છે. અને કેવળ જ્ઞાન એને પણ એવો જ આનંદનો અનુભવ છે. સમ્યક દર્શનની અપેક્ષાએ તો એ બધાને સરખું કહ્યું છે, પણ જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાનની તારતમ્યતાએ એમાં ભેદ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ બોલીએ.
સુખનામ અનંત સુસંત.